2024 ચૈત્ર વદેકમ સોમવાર તારીખ 3-4-50 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું સમયસાર ના કરતા કર્મ અધિકાર ગાતા 79 ઉપર પ્રવચન.
નમો લોય સૌ હરિહંતાણમ, નમો લોય સૌ સિદ્ધાણમ, નમો લોય સૌ આયુર્યાન, નમો લોય સૌ જયાનમ, નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમયસ્વાદાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય સર્વાદા.
કર્તા અને કર્મ નો છે. કર્તા એને કહીએ કે જે સ્વતંત્રપણે થવાનું કામ કરે તેને કર્તા કહીએ, થનારને કર્તા કહીએ. થનાર થનાર અને થનારનો ઈષ્ટ જે કામ તેને કર્મ કહીએ. તો અહીંયા કર્તા કર્મ અધિકાર 78 સુધી ચાલ્યો. 79 માં એમ કે છે, હવે પૂછે છે કે જીવના પરિણામને, હવે અહીંયા અધિકાર એ છે કે જળ છે ને, જળ પૂદગો કર્મ, કર્મ જળ. આત્મ વસ્તુ છે એ તો શુદ્ધ જ્ઞાનાનંદ પવિત્ર સ્વભાવ એનો છે મૂળ, પણ પર્યાય નામ અવસ્થામાં પુણ્ય પાપ દયાદાન કામ ક્રોધના જે પરિણામ થાય એ વિકાર છે. એ વિકાર એ વર્તમાન અંશ પૂરતો ઉપાધિભાવ છે, આખા વસ્તુ સ્વભાવમાં એ વિકાર નથી. ભલે એ વિકાર પહેલા ક્ષણે થાય ને બીજે ક્ષણે નાશ થાય ને બીજે ક્ષણે નો થાય, નવો કરે, પણ આત્મદ્રવ જે જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ જ્ઞાન આનંદની મૂર્તિ છે એમાં કઈ વિકાર પુણ્ય પાપ દયાદાન કામ ક્રોધના પરિણામ દ્રવ સ્વભાવમાં અંતર પ્રસ્થા નથી. જેમ પાણી ઉપર જેમ તેલ હોય, તેલ ઉપર તરે પણ પાણીમાં અંદર પ્રવેશતું નથી, એમ આત્માના સ્વભાવમાં વિભાવ વર્તમાનમાં પર્યાયમાં દશામાં થવા છતાં એ વિભાવ પુણ્ય પાપનો કરુણા કુમળતા કામ ક્રોધના ભાવ એ વિકલ્પો ઉપાધિ સ્વભાવમાં અંતર પ્રવેશ નથી કરતી. માટે ધર્મીને ધર્મ કરવાનો અવસર રહે છે. કેમ કે વિકારથી વર્તમાન પૂરતો અંશ છે એ મારું સ્વરૂપ ખરું નહીં, હું જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ છું. શુદ્ધ પરમાત્મ સ્વરૂપ શક્તિ આનંદ ને જ્ઞાતા છે એમ શ્રદ્ધા જ્ઞાન કરે તો વિકાર હોવા છતાં સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાથી ધર્મ થઈ શકે છે. હવે અહીંયા એ કે છે કે ત્યારે વિકારના પરિણામ જે જીવમાં થાય છે એનું કરતા ભૂતગળ જળ છે, કારણ કે વિકાર એ આત્માનો મૂળ સ્વભાવ નથી. આત્મામાં જે પુણ્ય પાપ દયાદાન વિકલ્પ કામ ક્રોધના પરિણામો વિકલ્પ વૃત્તિઓ અરૂપી વિકાર લાગણીઓ છે અરૂપી, તો એનું મૂળ સ્વરૂપ નથી. તો એ વિકારનો કરનાર પુદ્ગળ પર વસ્તુ છે, પર દ્રવ, કારણ કે વિકાર છે એ કઈ સ્વ સ્વભાવને આશ્રય થતો નથી. જો સ્વભાવ શુદ્ધ જ્ઞાતા છે એને આશરે જો વિકાર થાય તો વિકાર ટાળવાનો કોઈ અવકાશ રહેતો નહી. બરાબર છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ અનાદિ અનંત ધ્રુવ મૂર્તિ છે, શુદ્ધ નિર્વિકાર. એને અંત અને એની પર્યાયમાં અવસ્થામાં કામ ક્રોધ પુણ્ય પાપ નો ભાવ થાય એ વસ્તુ અંતર સ્વભાવને આશરે જો થાય તો સ્વભાવ ને વિકાર બે એક થતા વિકાર કોઈ દી ટળે નહી, સુખી કોઈ દી થાય નહી. તો એ વિકારમાં કર્મ જળ બીજા, કારણ કે નિમિત્ત તો કોઈ ચીજ છે ને, વિકાર ને કોઈ નિમિત્ત એટલે સંયોગી ચીજ તો છે, જયારે સ્વભાવ નો આશ્રય ન રહ્યો વિકાર ને તો વિકાર નું કઈ નિમિત્ત પ્રસંગ તો અંદર માં અભ્યંતર માં હોવું જોઈએ. વિકાર નું નિમિત્ત નામ સંયોગી ચીજ,
બરાબર.
તો એ વિકાર ની સંયોગી ચીજ એ વિકાર કરાવે, એ ઉદ્ગવ આત્મા ને વિકાર કરાવે, અને વિકાર નો કરતા એ જળ ને વિકાર એનું કામ. એમ છે કે એમ નથી? એમ છે નહી. માટે જ્ઞાની ને એ વિકાર ની પુનપાપ ની લાગણીઓ નિમિત્ત એટલે પરને લક્ષી જે થતી, અને પર એનો કરતા નથી ને પરનું કામ નથી, એટલે પર આત્મા ને પરાધીન કરતો નથી, એટલે વર્તમાન ની પુનપાપ ની અંશ વિકાર દ્રષ્ટિ ટળીને સ્વાભાવિક દ્રષ્ટિ થતા ધર્માત્માના વિતરાગી જે શ્રદ્ધા જ્ઞાન ના પરિણામ એને કર્મ કરતા થઈને વિતરાગી પરિણામ પણ કરતો નથી. ચતુર્ભાઈ, હા, ઈ જ્ઞાની પર્યાય. કેમ કે પર જયારે જળ ઈ વિકાર નો કરતા નથી તો વિકાર તો વર્તમાનમાં એક અંશ મારા અપરાધ નું કાર્ય છે, એટલે અપરાધી નું કાર્ય અંશ બુદ્ધિ ટળી અને સ્વાભાવિક બુદ્ધિ થઈ જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ છો એવા સ્વભાવમાં વિકાર નું કરતા ને વિકાર નું કાર્ય ન રહ્યું તો પર કરતા ને વિકાર કાર્ય તો રહ્યું નહી જ. સમજાય છે? આ તો ધર્મ ની પ્રથમ શરૂઆત થવાનું આ લક્ષણ છે. સોનું પોતાના સ્વભાવે 15 વલું ન હોઈ શકે, એમાં જ એક વલું ત્રાંબુ છે એને લઈને એ 15 વલું કહેવાય છે, પણ ત્રાંબુ એ સોનાનો મૂળ સ્વભાવ નથી, એ વિકૃત છે. એમ ચૈતન્ય ધાતુ જાણનાર દેખનાર દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ એ સોના સમાન એની પર્યાય નામ અવસ્થા નામ હાલતમાં એ દયાદાન પુનપાપ નો વિકારો એ ત્રાંબા સમાન ઉપાધિ છે. એ કઈ આત્માના શુદ્ધ ચૈતન્ય ધાતુ નો ખરો સ્વભાવ નથી. ચતુર્ભાઈ, વાત સમજાય છે? સોનાનો મૂળ સ્વભાવ જો 15 વલું હોય તો એક વલું નીકળીને 16 વલું થશે ક્યાંથી? તારે એનો સ્વભાવ 16 વલાનો છે, પણ એક વાલ ત્રાંબાના આરોપથી એને 15 વલું કર કહેવામાં આવે. એમ ભગવાન આત્મા જ્ઞાન દર્શન પિંડ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે, એનામાં પોતાના અપરાધથી થયેલો પુનપાપ દયાદાન કામ ક્રોધનો વિકલ્પ વિકાર ઉપાધિ ત્રાંબા સમાન છે. એના આરોપે આખો આત્માઓ માની લેવો મિથ્યા ભ્રાંતિના જ્ઞાન છે, અને એ વિકલ્પ અલ્પ વર્તમાન પૂરતો જયારે જયારે હોય ત્યારે છે, પણ વસ્તુ સ્વભાવમાં એ વિકાર અંદર પ્રવેશ કરતો નથી. એમ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી આનંદ છો, એમ શ્રદ્ધા જ્ઞાન કરતા આત્માના પરિણામ એટલે પર્યાય તો શાંતિ ની અરાગ ની શ્રદ્ધા જ્ઞાન ના પરિણામ થયા, પછી રાગ આદિ ના પરિણામ મારા અને હું એનો કરતા રહ્યો, તો કર્મ એનું કરતા ને કર્મ એનું કાર્ય કર્મનું એ પુનપાપ કાર્ય એ પણ રહ્યું નહીં. ફક્ત આત્મા જ્ઞાતા દ્રષ્ટા તરીકે કઈ પર્યાય ની નબળાઈમાં જરી રાગદ્વેષ થાય એને સ્વને જાણતો પરને જાણતો જ્ઞાતા દ્રષ્ટા તરીકે રે, આ એનું નામ ધર્મ ક્રિયા ને ધર્મ કળા કહેવામાં આવે. સમજાય છે? હવે આ ગાથામાં એવું કહ્યું છે, હવે પૂછે છે કે જીવના પરિણામને જેની દ્રષ્ટિ જીવની થઈ, જીવની જીવ જીવ છું, પુનપાપ પરિણામ કામ ક્રોધી કઈ જીવનું મૂળ સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપ હોય તો નીકળે નહીં, એટલે જીવની દ્રષ્ટિથી કહો હું તો આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ અસ્તિત્વ વસ્તુત્વ આદિ શક્તિનો પિંડ થયો, એના પરિણામ એ જીવના પરિણામ, જીવના પરિણામ તો શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને અરાગી પરિણામ થાય તે જીવના પરિણામ કહેવાય. એટલે પુનપાપ ને કામ ક્રોધ અંશ બુદ્ધિ હોય તો એક જીવના પરિણામ કહેવાય, પણ સ્વભાવ બુદ્ધિ વાળાના રાગ દ્વેષ ને શુભાશુભ પરિણામ એ જીવના પરિણામ કહેવાય નહીં. અધિકાર આવશે વધારે, જેવું સ્પષ્ટ કહી. જીવના પરિણામને આત્મદ્રવ્ય શુદ્ધ છે. જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. વર્તમાનમાં અલ્પ પર્યાય પ્રમાદથી થતી પુનપાપના પરિણામ એ અંશ ઉપર રૂચિ નહીં, શ્રદ્ધા નહીં, એને ભરોસે તરું એમ તારણ હારી વિકાર છે, માનતા નહીં. પણ શુદ્ધ ચૈતન જ્ઞાતા દ્રષ્ટા છું એમ સ્વભાવને ભરોસે તરવાનો ભાવ જેને પ્રીત્યો છે, એવા શ્રદ્ધાવાન ધર્મીના પરિણામ એ જીવના પરિણામ કહેવાય છે. એ જીવના પરિણામ એટલે દ્રવ સ્વભાવ વસ્તુ પરિણમીને શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છું એવા અવસ્થા થઈ. એવા પરિણામને જડ નથી જાણતો. ઉદ્ભવ જડ છે ને, અજીવ કર્મ જે નિમિત્ત, વિકારમાં જે નિમિત્ત છે એ જડ કઈ જાણતો નથી. કે આ જીવના પરિણામ આ જીવાય કરે છે એવું એ જાણતો. એક વાત, પોતાના પરિણામને જડ, જડ પરમાણુ છે માટી અંદર, હજી આ માટી છે એની આ અવસ્થા એનું પરિણામ કહેવાય. પરિણામ એટલે કઈ જીવને જ પરિણામ હોય ને જડને ન હોય એમ નથી. પરિણામ એટલે દ્રવ પરી સમસ્ત પ્રકારે નમે વળે ઢમે ઢબે વળે નમે પરણમે એને પરિણામ કહે. ચંદભાઈ આ તમારા પરિણામ શબ્દમાંથી, પરી છે ને ઉપસર્ગ છે ને, પરી જે કઈ પદાર્થ આત્મા કે જળ પરિણામ ચોફેરથી નમે વળે પરણમે ઢળે જે જે વર્તમાન અવસ્થામાં ઢળે તેને તેના પરિણામ કહેવામાં આવે. બહુ સમજાય છે? આ જડના પરિણામ છે. આ જો આ પર્યાય છે, આ પરિણામ એના છે, આની આ પરિણામ છે, આના આ પરિણામ. કારણ વસ્તુ કાયમ રહી ને એ વખત એ પર્યાય, પર્યાય કો, પરિણામ કો, અવસ્થા કો, એ રૂપે થઈ છે અવસ્થા, એટલે એના એ પરિણામ છે. એમ અંદર એક કર્મ જડ છે, જેમ આ જડ ની આ પરિણામ છે એમ એ કર્મ આત્મા જયારે કામ ક્રોધ પુણ્ય પાપ ના વિકાર કરે ત્યારે તેમાં નિમિત્ત નામ સંગ સ્વરૂપે એક બીજી ચીજ છે. કારણ કે વિકાર પોતાને આશરે થતો માટે વિકારનું નિમિત્ત એક બીજી ચીજ નિમિત્ત કરાવતું નથી. નિમિત્ત છે માટે વિકાર કરવું પડે તો નિમિત્ત કરતા અને વિકાર કર્મ થઈ જાય છે, એમ છે. પણ વિકાર જીભ જો કરે તો તે નિમિત્તને નિમિત્ત તરીકે કહેવાય છે. તો એ જળ જે છે વિકારનું નિમિત્ત બીજી ચીજ પદાર્થ, જો બીજી ચીજ ન હોય તો સ્વભાવને લક્ષે વિકાર ન થાય. અને વિકાર થવામાં કઈ લક્ષ અંદરમાં બીજી સ્વભાવથી ચ્યુત થતા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ છું એમાંથી ખસતા એનું ક્યાંક બીજે હોવા પણ બીજાનો આશ્રય અંદર જો અભ્યંતર ન હોય તો વિકાર થાય નહીં. એટલે અંદરમાં દયા દાન વ્રત પૂજા કામ ક્રોધ આદિના ભાવ એનું નિમિત્તના પરસંગ એક અભ્યંતર કર્મ ચીજ છે. કે જે કર્મના પરિણામ એટલે અવસ્થા એ પરમાણુ એ અવસ્થા રૂપે થઈ છે કર્મ રૂપે. એ કર્મના પરિણામને એ કર્મ જાણતો જાણે છે. આ આંગળીના પરિણામને આંગળી જાણે છે, ચૈતન્ય જાણે છે કે હું જ્ઞાન છું. આ અવસ્થા વર્તમાન આવી લોહી રૂપે થઈ છે. આ અવસ્થા પરિણામ જીવ જાણે છે, પણ આ અવસ્થા એને નથી જાણતું અને આ અવસ્થા નથી અંદર જ્ઞાનના પરિણામને જાણતું. એમ અંદર એક કર્મ સ્થૂળ છે, મને સૂક્ષ્મ કર્મ છે પ્રાર્ધ ઝીણા. એ ઝીણા પરમાણુના પર્યાય અવસ્થા એ પોતાને નથી જાણતો અને જીવના વિતરાગી ભાવને પણ એ જાણતો નથી. જો જીવના પરિણામને પોતાના પરિણામને પોતાને એટલો જડ ના અને પોતાના પરિણામના ફળને અને એ કર્મની પર્યાયમાં શું શું થાય છે એનું જડને ખબર. આ શરીરમાં શું રોગ થાય એવી એને ખબર છે? રોગ થાય, વિકૃતિ થાય આને ખબર છે? ન નથી. એટલે આ એના પરિણામને, એના ફળને અને આ જીવના પરિણામને જાણતું, એમ અંદરના કર્મ જળ છે, માટી છે, પ્રાર્થ છે, એ જીવના પરિણામને નથી જાણતું, પોતાના પરિણામને નથી જાણતું, પોતાના વર્તમાન ફળની ભોગતા દશાને પણ જાણતું. એવા ભૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મભાવ છે કે નથી, આ પ્રશ્ન કર્યો. આવો જળ અંદર છે, જીવ તો જાણે એટલે કે જાણવાના સ્વભાવ વાળો, એ પરનું કામ ન કરે, પરનો કરતા ન થાય તો જાણનાર સાક્ષી દ્રષ્ટા થયો. માટે હું તો જાણનાર જ્ઞાતા દ્રષ્ટા થયો, માટે મારા પરિણામ જ્ઞાન ન જાણો, રાગની જરી નબળાઈથી થતા એને જાણો, અને શરીરાદીની અવસ્થા થાય જળને કારણે એને હું જાણું. તો જાણનારો પરના કરતા, પરનું કામ મારું ને એનું કરતા, એ જાણનારો જાગ્યો માટે તો ન થાય, પણ જળ છે એને નથી જાણતું જીવના પરિણામને, નથી જાણતું જળની પોતાની અવસ્થાને, નથી જાણતું જળ પોતાની અવસ્થાને, વ્યયને અથવા ભોગતાને, એના ફળને. તો એ જળ જે છે એ આત્માના વિતરાગી પરિણામ કર્મ અને જળ કરતા એમ કઈ ખરો? બીજી રીતે કે આત્મામાં રાગ દ્વેષના પરિણામનું કાર્ય જળનું જળ કરતા એમ છે કે ના? એમ છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ પર ઉપરથી ઉઠી ગઈ કે રાગ દ્વેષના પરિણામ પરનું કરતા પરનું કાર્ય નથી, મારી નબળાઈનું કાર્ય છે. એટલે સ્વભાવની શુદ્ધિતામાં રાગ દ્વેષનું કર્મ પોતે સ્વીકાર્યું નહીં અને પરથી પણ થયું નહીં. તો કરતા જે જળ પૂતગળ છે એ આત્માના પરિણામને, એના પરિણામને, એના ફળને જાણતું નથી. તો એ અંદર રાગ આદિ થયા કે કર્મનો ઉદય આવ્યો અંદર પર્યાય રૂપે, તો આત્માની શ્રદ્ધા જ્ઞાન એ કઈ કર્મ કરાવે કે નહીં? શું કહ્યું સમજાણો? કે કર્મનો ઉદય આવ્યો માટે આત્માને કઈ રાગ કરાવે એમ ખરો? એક વાત, કર્મનો ઉદય આવ્યો અથવા ઉદય ટળ્યો તો આત્માને રાગનો અભાવ ભાવ કરાવે એમ ખરો? ભાઈ અફો, શું કહ્યું સમજાણો? કારણ વિકાર છે તો પોતાના સ્વભાવના દોડમાંથી તો આવતું નથી, ચૈતન્ય શુદ્ધમાંથી જો વિકાર આવે તો વિકાર કોઈ ટળે તો વર્તમાન પર્યાયમાં વિકાર પરને લક્ષે થાય. તો એ કર્મનો ઉદય આવે એ આત્માના પરિણામને જાણે નહીં, એને જાણે નહીં, એના ફળને જાણે નહીં, એ પલટી ગયું એને. હવે કર્મ જે છે એ ઉદય આવ્યું માટી આત્માને રાગ થાય એવું કરતા કર્મ છે, એ કરતાના કર્મ, અથવા એ ઉદય પલટી ગયું એટલે આત્માને રાગના ભાવનું કામ થાય એમ છે? એને કારણે નથી, એ તો આત્મા પોતાના પર્યાયમાં રાગ દ્વેષ પુણ્ય પાપનો થતો એ સ્વભાવની દ્રષ્ટિમાં આવ્યો એટલે વિતરાગી શ્રદ્ધાના પરિણામનો જીવ કરતા થાય છે. પણ કર્મ કશી ગયું માટી આત્મામાં ધર્મના પરિણામ થયા એવું છે નહીં? ચંદ્રભાઈ સમજાણો? એ નિમિત્ત છે માટી રાગ દ્વેષ થતા છે એમ છે કે ના? એટલે પર્યાય બુદ્ધિ ગઈ અને એ ખસે છે એ કર્મનો ઉદય. કારણ કે સમય સમય બદલે છે, સમય સમય આવીને બદલાય જાય, સમય સમય પરિણામ બદલાય ને, એટલે બદલી ગયા એટલે હવે આત્મામાં વિતરાગી શ્રદ્ધા થવાનો અવસર આવ્યો એમ છે ભાઈ? સમજાણો? કર્મનો ઉદયથી કરતા ને વિકારી ભાવથી કર્મ, અથવા ઉદયનો અભાવથી કરતા અને આત્માની શ્રદ્ધા જ્ઞાનના પરિણામ થયા સ્વભાવ સન્મુખ, એ ગયું માટે આ કામ થયું એમ છે કે ના? જરી વિષય સમજવા સમજાય છે આમાં? કર્મ ઈ આ પૂછે છે, કસી જાય તો નહીં, પોતે એનાથી પર્યાય દ્રષ્ટિ કશી તો વિતરા પરિણામ થયા. ધનભાઈ શું કીધું સમજાણો? કે ઉદયમાં તીવ્ર રસ હતો કર્મમાં, એ મંદ પીડ્યો અભાવ થયો એટલે સમ્યક શ્રદ્ધા જ્ઞાનને આત્માત્ર વળવાના પરિણામનો કાર્યનો અવસર મળ્યો એમ છે તો નહી. એ કર્મના જે ઉદય ભાવ છે વિકારમાં નિમિત્ત છે તો એ કઈ નિમિત્ત છે માટે વિકાર કરે છે એમ નથી, અને નિમિત્ત પલટું ખાઈને ખસી ગયો માટે દર્શન મોહ ચારિત્ર મોહના પરિણામ કર્મની જળ અવસ્થા ખસી, એટલે આત્માને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રના પરિણામ કરતાનું કામ એનું છે કે જ્ઞાનીએ પર્યાય બુદ્ધિ ફેરવી એટલે સ્વભાવ બુદ્ધિમાં આવ્યું એટલે વિતરાગી પરિણામ થયા. ઓ સમજાય છે? દરિયા ગાથા પણ ઊંચી હારી છે. ના એ તો મુક્ત પણ ઈ ખસે ને અહીં પરિણામ થાય એમ નહીં. અહીં તો બીજો પ્રશ્ન છે કે કર્મની અવસ્થા તો ક્ષણે ક્ષણે ખસે જ છે, ઉદય પણ સમય સમય આવે છે, અને એ તો એમાં લેશી પોતાના સ્વભાવ રૂપ કર્મ એવો નવો શબ્દમાં નાખ્યો છે ઉગ્નેશભાઈ, બીજા કરતા નવું છે, બીજા ચારિગાથમાં નહોતો આવ્યો જો માથે શબ્દ નાખ્યો તેથી કહ્યું છે પોતાના સ્વભાવ રૂપી કર્મ એટલો નવો શબ્દ છે, બીજામાં આવો નહોતો, એટલો શબ્દ નવો છે, ચાર પાંચ ગાથામાં નહોતો, અહીં આગળ કે આવશે કે જળ કર્મ એના સ્વભાવથી થતી પર્યાય એના સ્વભાવના પરિણામનો એનો કાળ છે, એથી આત્મામાં વિકારનું કામ થાય છે એમ છે કે ના? તો એ કર્મ જયારે પલટવા પલટ્યું દર્શન મોહન ચારિત્ર મોહના પરિણામ અંદર કર્મના હાથે પલટ્યા તો આત્માને એ પલટ્યા માટે શ્રદ્ધા જ્ઞાન કરવાનો અવસર અથવા પર્યાય બુદ્ધિમાંથી વિકાર હું નહીં એમ સ્વભાવ બુદ્ધિમાં આવવાનો અવસર પૂજા કર્મના પર્યાય ફેર્યા માટે આ કામ થયું, માટે કર્મની પર્યાય ફરી કરતા અને આત્માની શ્રદ્ધા એનું કામ એમ છે કેમ છે નહીં? જીવ પોતે પોતાના વિતરાગી સ્વભાવનો આશ્રય સ્વભાવી આત્મા છે એનો આશ્રય લેતા વર્તમાન પુણ્યપાપના અંશનો આશ્રય છોડતા પોતે કરતા આત્મા થઈને સ્વાભાવિક રાગ દ્વેષ રહિત આત્માનું કામ કરે એ કર્મ કશો માટે આત્માને લાભ થયો એમ છે? અને કર્મનો ઉદય હતો માટે વિકારી કરવું પડ્યું જીવને એમ છે? એટલે જ્ઞાનીને અંશ બુદ્ધિ ટળીને સ્વભાવ બુદ્ધિ થયા વિના રહેતી નથી. આ એનો ઉત્તર આપે છે, લ્યો એ પૂછ્યું છે એનો ઉત્તર છે. નવી પરણમદી ન ગિનહદી ઉપજદી ન પરદવ પજાય ઉગલ દવંપી તહા પરણમયી સયી ભાવે. એ રીત પૂદગળ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે પર દ્રવ્ય પર્યાય ન પરણમે નવ ગ્રહે નવ ઉપજે. એવી રીતે પૂદગળ દ્રવ્ય પણ એવી રીતે એટલે માથે જીવનું કહ્યું છું એમ કે જીવ પોતાના ભાવને કરે ને જીવ એનો કરતા એમ જળ પૂદગળ પરમાણુ પરદ્રવ્યના પર્યાય રૂપ એટલે આત્માની વિતરાગી શ્રદ્ધા રૂપ દશા એ રૂપે પરણતું નથી. સમજાણું કઈ? જળ કર્મની પર્યાય અવસ્થા એ જળ પરદ્રવ્યના પર્યાય એટલે આત્મા એ વર્તમાન વિકાર અને અંશની બુદ્ધિ છોડી અને સ્વભાવ બુદ્ધિ કરી એવી આત્માની શ્રદ્ધા જ્ઞાનની નિર્વિકારી દશા એ રૂપે તે પૂદગળ દ્રવ્ય પરણમતો નથી, એ જળને કારણે આ દશા થતી નથી, તેને ગ્રહણ કરતો નથી. આત્મા એ વર્તમાન પુણ્યપાપના વિકારી અંશ દ્રષ્ટિ છોડી અને સ્વભાવ દ્રષ્ટિ કરી તે પરિણામની વિદ્યમાન પ્રાપ્ય દશાને કર્મની અવસ્થા તેને પકડતો અથવા કર્મે કર્મ ગ્યું માટે વિતરાગી અવસ્થા વિદ્યમાન થઈ એમ થયું. ઘણો વિષય છે ભાઈ, ઓ સમજાય છે? કર્મ જે આમ પર અન્ય આમ રાગ ને દ્વેષમાં જે આમ નિમિત્ત હતું એ ખસવા માંડ્યું એટલે અહીં સ્વભાવ તરફની વિતરાગી દશાનું કાર્ય એણે કર્યું, પ્રાપ્યનું કામ એણે કર્યું કે ના? તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. આત્માએ પોતે વર્તમાન પરના નિમિત્તની દ્રષ્ટિ છૂટીને સંયોગે મારામાં કાંઈ કરવાની તાકાત નથી. એટલે સંયોગ દ્રષ્ટિ છૂટતા સ્વાભાવિક દ્રષ્ટિ થઈ એવી વિતરાગી શ્રદ્ધા આદિના પરિણામને પોતે આત્મા પરિણામમાં ઉપસતો એ કર્મ ખસુ માટી આ પર્યાય થઈ છે એમ છે નહીં. કારણ કે તે પોતાના જ ભાવોથી પરણમે છે. કોણ જળ? જળ એની પર્યાયથી એની દશાથી થઈ રહ્યું છે. એની દશા થવામાં પલટવામાં આત્માને એને લઈને રાગ કરવો કે હરાગ કરવાનો અવસર મળે છે એમ છે નહીં. ઓ સમજાય છે કાંઈ? આ વિષય જરી જૂનો છે ભાઈ. આ અનંત કાળથી વાસ્તવિક આત્માનું કાર્ય શું અને તે શું કરી શકે છે એની એને ખબર નથી. બહુ તો એનું કાર્ય સ્વીકારે તો પુણ્યપાપ કામકરો દયાદાના વિકલ્પ વર્તમાન ઉપાધિના ભાવ વગેરે શરીર વાણી મન આદિ પર વસ્તુ તો સ્વતંત્ર વર્તમાન તે અવસ્થાને ધરતું તે પરિણમન જડનું થાય એમાં આત્મા કોઈ રીતે એમાં પ્રવેશ કરી શકે અને કરી શકે નહીં. પણ આ વાત મારી કઠણ પડે છે માણસ ભાઈ. આખો દી માણસ એમ કે છે ભાઈ આ બધાનું શી રીતે નથી કરી શકતા ભાઈ. જો ના પાડે મારે દરરોજ ના પાડે જડનું કરાય ને પરનું કરે આરામ છે. પણ કોઈ કરતું હોય પણ મારો એને મેળવી જાય ઈચ્છા હાથ હાલે એટલે જાણે ઈચ્છાથી હાથ હાલ્યો ઈચ્છા પ્રમાણે ભાષા તારી ઈચ્છાથી ભાષા. પણ જળ વર્તમાન એની અવસ્થાના પર્યાયને પહોંચી વળતું હોય ત્યારે તારી ઈચ્છાને નિમિત્ત કહેવાય. નહીં ઈચ્છા વખતે હર વખતે બોલાય છે અને ઈચ્છા વખતે હર વખતે હલાયું નથી. આ થઈ જાય છે પગમાં ખાલી ચડી જાય પક્ષઘાત થઈ જાય ઘણી જાય. એની વર્તમાન પ્રાપ્તની અવસ્થા થયા વિના તું ઈચ્છા વળી એને કરી દે એ ત્રણ કાળમાં છે નહી. અહિયાં આચાર્ય દેવે એ ખુલાસો કરવા માંડ્યો છે કે કર્મ જે છે એ પર વસ્તુ છે. એ પર વસ્તુના પરિણમથી આત્માની દ્રવ્યમાં કાંઈ પણ વિકારી અવિકારીનું કાર્ય થાય એવો આત્મદ્રવ્યનો સ્વભાવ નથી. માટે જ્ઞાની વિકારનો અંશ બુદ્ધિ છોડીને ઋષિની દ્રષ્ટિ કર્યા વિના રહેતો ટીકા. જેમ માટી પોતે ખડામાં અંતરવ્યાપક થઈને દાખલો એ કઠણ માણને જેમ માટી જાતે પોતે અંતરવ્યાપક અંત વ્યાપક લાંબી પોળી પ્રણમન થઈને માટીની દશા પલટીને આદિમજંતમાં વ્યાપીને એ ઘડાની આજમાં માટી ઘડાના મધ્યમાં માટી ઘડાના અંતમાં માટી કે ભાઈ માટીની પર્યાયમાં ઘડો થવાનો એટલે કુંભાર આની પર્યાય આમાં માંગલી થઈ માટી થઈ કે ના. અરે આખરી વાત ભાઈ એ તો બધી ગાથામાં આવ્યું છો સોતેરથી હત્યુંથી રઠ્યું તો મને ચારી ગાથા. માટી પોતે પરમાણુ છે તેમાં અસ્તિત્વ વસ્તુત્વ આદિ અનંત શક્તિઓ છે. એ શક્તિઓનું પલટવું બદલવું થયા કરે છે. એના બદલવાના કાળમાં માટી અંત વ્યાપક માટી ઘડાની પર્યાયમાં અંત અંતરવ્યાપક એને પસરીને ઘડારૂપી કાર્ય કરે કુંભાર નહી. ચંદુભાઈ મારી આખું ભાઈ આ કોષના શબ્દો ચંદુભાઈ નથી કર્યા છે. એ પરમાણુને શબ્દ વખતે શબ્દની અવસ્થા થવાનો પ્રાપ્તનું થવાનું એની તાકાત છે. એ કલમ નહીં હાથ નહીં બીજો કોઈ. મારી વાત ભાઈ નજરે ઓલા આપાના ઓલા જે હું જોયું છે એની નજરે હું જોયું છું કો આપાના આછેરા જે હું જોયું છે કોળા હતા ને કોળા ફૂટ્યા ને પછી નીકળ્યા હતા બે સસલા ઓલે પાણસી માંથી કુકે આપણને ભણાવી લોકો કોળામાં કોળા છે એમ કે ઘોડાના ઈંડા છે પણ ઘોડા ને ઈંડા ન હોય પણ નક્કી થઈ ગયેલું ઈંડા છે પછી ફૂટ્યા ને એમાં પણસી માં બે સસલા હતા ભાગ્યા કે જો આપા નીકળ્યા ઘોડા જો વછેરા નીકળ્યા કે હાથી હાથ નજરે જોયેલા પણ ઓકે બીજા એની ઘરે ગામી નું કઈ કાઠિયા નથી પણ આ તો વછેરા લઈને આવ્યો હતું બે ઈંડા હારા ઘોડાના પણ ફૂટ્યા ને મારા ભાઈ ગયા હાથમાં આવ્યા ઠગો તો ઓળા ઓળા હતા એટલે એમ કે વછેરા છે એમ કરીને આપેલા અને ફૂટ્યા ને ઓલા બરાબર ને એ વખતે ફૂટ્યા એક ઠેકાણે ક્યાં પાસી હોય ને ત્યાં સસલા હોય ને નાના નાના ત્યાં ફાગ્યા આપો કે પણ મેં નજરે જોયા બે અછેરા ફાટ્યા ઈંડા ને હા એવું નજરે જોયું છે હા નજરે જોઈએ આપણે દાખલો આવી ગયો છીએ આત્મસિદ્ધિમાં કે નજરે અમે જોયું શું નજરે જોયું છે બીજો ડાકો આપણે નજરનો ઘણી વાર આપીએ છીએ શું નજરે જોવાની વ્યાખ્યા શું સમજાય છે ધ્યાન રાખો એક માણસ કે છે કે હું માણસ છોકરો બાળક છે ને કાપીને મને ક્ષુધાનું દુઃખ લાગ્યું છે ક્ષુધાનું દુઃખ લાગે છે ને ક્ષુધા એ બાળકને કટકા કરીને સોળા કરીને તેલમાં ઘીમાં તળીને ખાતા આ પચેન્દ્રીનો વધ કર્યો કાપી નાખ્યો અને અહીં દુઃખનું અહીં ભૂખુદાનું દુઃખ મીઠું નજરે જોયું છે મોનભાઈ આ દાખલો એકવાર રાખ્યો હતો ત્યાં બગસરામાં આ ભાઈ છે ને વાસુરવાળા અને એનો અમરુ ખાચર છે ને અમરો ખાચર એ વખતે આવ્યો હતું ધ્રુજી ઉઠ્યો હા હું કીધું એક માણસ ક્રૂડાધિપતિ છે એને 50 વર્ષે 60 વર્ષે બાળક એમાં એને હોશમાં બધા દેવ આવે છે ને કઈક આંગળી માંગણી એમાં રાજાને પણ મન મોટો રાજા જબરો એને મન થયું કે લાવે ને ઘરે જાઉં ગયો અને એ માણસ ક્રૂડાધિપતિ અને છોકરો આ ધર્મ માનતો બાપ બાપ માનતો કઈ નહી 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 કઈ નથી બરોબર એ છોકરો બચ્યો એમ બોલો આ રાજા જોવા આવ્યો રાજા જોવા આવે ને બોલો કોનું ઘેવટ જેવું છોકરો હોવાનું એવું સુંદર રાજાની વૃત્તિ ફરી કે આના કટકા કરી મારે ખાવા દે કીધું નાસ્તિક માણસ છે એ ઓલો ક્રૂડાધિપતિ જેનો છોકરો થયો બચ્યો એ નાસ્તિક છે તો ઓલો રાજા કે બની મને અત્યારે તાલાવેલી ક્ષુધાની લાગી છે અને એ ક્ષુધાનું દુઃખ આને ખાવતો મટી જાય જો કાપીને ખાવું જો ખાધું ન્યા દુઃખ મેટ્યું જો તું કે પરલોક છે દુઃખ થાય છે ને પાપ થાય છે હવે તારું પાપ રહ્યું અહીં ક્ષુધાના દુઃખને મટવાનો પ્રત્યક્ષ ઉપાય નજરે જોયો કટકા કરીને ખાધો એને તું કે આ ઠીક નહીં બાપુ રાજબાપુ આ ઠીક ન કર્યું ઠીક ન કર્યું તો ઠીક ન કર્યાનું પરિણામ ઠીક આવ્યું છે રે ભાઈ ન્યાય સમજાય છે આ તું કે છે કે ઠીક કર્યું નહીં અને અહીં ક્ષુધા લાગી હતી અને તારાવેલી ઠીક થઈ ગયો એટલે તું કે ઠીક કર્યું નહીં કે ઠીક કર્યું છે ભાઈ સાહેબ એમ ન હોય એમનો પણ એમ ન હોય નજરે ભરાય છે ને નનનભાઈ આ નજરે ભરાયું કે ટટકા કરીને ખાતા ને ક્ષુધા લાગીને દુઃખ મીઠ્યું બાકી દુઃખ મટવાનો ઉપાય પચેન્દ્રીને કાપી નાખવાઈ આ નજરે ભરાયું ભાઈ ધીરો થા એમ ન જોવાય એવી નજરે ન જોવાય એ વર્તમાન પાપના પરિણામ જે ક્રિયા નખો જ વળી ગયું છે એનું પણ વર્તમાન કોઈ સાતાના પૂર્વના પુનના ઉદય એવા અભિમાનમાં પૂર્વે કરેલા અહંકારમાં શુભાવાદી મિથ્યા ભાવે કરેલા એના ફળમાં અત્યારે વર્તમાન મિથ્યા અહંકાર તો કરે છે પોતાને કારણે પણ એમાં અત્યારે સાતા દેખાણી એ માણસના કારણથી નહીં એ પૂર્વના કોઈ શુભને કારણે સાતા દેખાય છે એ નજરે જોયું એ ખોટું તને નજરે કરતા આવડતી નજર જોતા આવડતું નથી દત્રભાઈ એ ઓલો અમરું ખાતર હતો બધા તો 84 ની વાત છો એ ધ્રુજી ઉઠ્યો છે કે તું લાવો તો નક્કી કરો તમે કહો આ ઠીક કર્યું કે નહીં ના ના ઠીક કેમ ઠીક ન કર્યું એને તો ક્ષુધાનું દુઃખ મટી ગયું ઠીક થયું તમે કોઈક ઠીક ન કર્યું ના થયું ઠીક હવે લાવો ચોપડા તમારા શાસ્ત્રના હવે શાસ્ત્ર કે માનવું કઈ ઠીક થાય માનવું સમજાય ધીરો થા એમ ઉત્તત થઈને ન હલાય એ માણસને કટકા ને પચેન્દ્રીને કાપી નાખ્યા અને એ પરિણામ તો કાળા કેર છે તને હિંસા કરી નર્કમાં લઈ જશે પણ અત્યારે જે તારી જાતા જુદા દુઃખ નો અભાવ દેખાય છે, એ પૂર્વના જરી શુભ નું ફળ દેખાય છે. પૂર્વની સંધિ નો વર્તમાનની સંધિ નો મેળ કર્યા વિના નજરે દેખાય એ માનું એમ તું કહે તારી નજર આંતળી છે. ચંદ્રભાઈ એ નજરમાં જોતા આવડતું એમ જળ આદિ પર પદાર્થની થતી અવસ્થા હું છું માટે થાય છે એમ તને નજરે જોતા આવડતું નથી. આંથળી નજરે એ જગતના પદાર્થો વર્તમાન પ્રણમતા કામ કરે અને હું છું માટે કરે છે એ તને ભિન્નતા જોતા આવડતી નજરમાં વાંધા છે. ઓલો નાસ્તિક હોય હું કઈક ના ના બાપુ પણ તમે સારું ના કર્યું સારું ના કર્યું પણ પેટમાં ક્ષુદ્ધા ક્ષુદ્ધાનું દુઃખ કહેવાય કે સુખ કે પૈસા દુઃખ તે દુઃખ એ માંસ ખાતાથી મટ્યું કે નહીં. માટે માંસ ને પચંદ્રી તારો છોકરો કાપવી નાખો એ કારણ અને ક્ષુદ્ધાનું દુઃખ મટવું તે કાર્ય નજરે કર્યું પણ હવે તારા લાઈવ ને છોકરા નાસ્તિક હોય તો કે પણ બાપુ હું કઈ સમજતો નથી હવે પણ કઈક તમે ભૂંડું તો કર્યું છે. ભૂંડાનું ઠીક હોય ભૂંડાનું ઠીક ન હોય બાપુ એમ બોલો કે ભૂંડાનું ઠીક પણ ઠીક થયું ને ભૂંડાનું ઠીક ન હોય ક્યાં સોપડા તપાસવા થા ભગવાન એમ ન જોવાય. એક સુધાના દુઃખની અવસ્થા જરી પલટી ને કલ્પના તમે થઈ એ તો પરમાણુમાં સાતાના ઉદયનું નિમિત્ત થયું છે. પૂર્વના કોઈ સાતા શુભાવ મિથ્યા ભાવે કરેલા મેં પુણ્ય કર્યું મેં દયા પાડી મેં કરુણા કરી મેં સેવા કરી મેં પણ સેવા સહાયક થયો એવી મિથ્યા દ્રષ્ટિ અહંકાર ભાવે જે શુભાવ થયેલા આ એના ફળમાં અત્યારે જરી સાતાની દશા દેખાવી પણ મહા મિથ્યાતના અભિમાનમાં આ માંસ કાદુ માટે દુઃખ મેટ્યો મિથ્યાત અભિપ્રાય કર્યો દુર્ગતિમાં ચાલ્યો સમજાય છે. નજર એમ ન કરાય વસ્તુની સ્થિતિ શું છે એમ જોઈને નજર ન ખાય કે નજરે મુનિભાઈ આ તો તમારા નજરનો દાખલા સમજાય છે એમ કે નજરે દેખાય છે અમને આમ એક હું પણ તું કોણ ને તે કોણ તેને જાણ્યા વિના ભિન્નતાનું કામ આત્માથી થાય છે એ ક્યાંથી તે નજરે જોયું આના જેવું થાય છે. માંસ ખાધું ને દુઃખ મીઠું નજરે જોયું સમજાય એમ છે નહી. વસ્તુનો સ્વભાવ શું છે અંતરમાં શું સ્થિતિ હોય છે આ કેમ બન્યું છે એનું પૂર્વ કારણ શું છે આત્મા વર્તમાન શું છે એની ભૂતકાળ ભવિષ્યને વર્તમાનની સંધિથી યથાર્થ વિવેક કરીને જ્ઞાન કરે તો તે નજરે જોઈ લેવા થતી કહેવાય. હવે ઊંધા ઊંઠા શીખીને કે નજરે દેખાય છે એ માઉસ ખાઈને દુઃખ મટે હું નજરે દેખાય છે એ વાત હતી નથી. સંધિ કરતા આવડે તો એ સમજતા આવડે નહીતરા બોકડા કાપે છે કહે કે ગાયું કાપી ગાયું ગાયું કાપી પાંચ હરખાઈ દી અને આ લગ્ન બગન હોય ને મુસલમાન માં હરખા લગ્ન બગન હોય ને સારું માણસ ખપતું હોય તે ગાયું કાપી સવારથી આજમાં 100 રૂપિયા મળ્યા ગાયના કાપતા પેદાશના બે ગાય 100 મળ્યા રૂપિયા રોકડા રબ નગદ એમાંથી ઘઉં લાવ્યા ધોળિયા અને ઘી આવ્યું ઠાકર આવી અને લાડવા ખાઈથી ગાયમાંથી લાડવા ખાતા કરવા લાગ્યું મીઠા ચંદ્રભાઈ તો એમ કે લાડવાની મીઠાશ નું ફળ એ ગાયુના કાપવા માંથી આવ્યું. આ પ્રત્યક્ષ આજ ગાયું કાપીને મેં 500ની પેદાશ થઈને આજે લાડવા બનાવ્યા છે મેં મીઠા ધોળિયા ખૂના મીઠા લહેર કરી જો માણસના કારણ માંથી આ લહેર નું ફળ આવ્યું ઉભો રે એમ ન હોય એ ગાયોના કાપવાના પરિણામથી ભૂંડાય તો તાળા કેર છે અને પૈસાની પ્રાપ્તિ આવા પાપમાંથી લાભ એમ ન હોય પણ પૂર્વના કોઈ શુભને કારણે આવો વર્તમાન લાભ દેખાય છે. પણ વર્તમાનમાં જે મહા મિથ્યાને અધર્મ કરે છો એના પરિણામનું ફળ તો નરકમાં જઈને સંયોગે ભોગવું પડશે અને વિભાવ તો અત્યારે ભોગવે એનું એને અજ્ઞાનીને ભાન નથી. ઓ સમજાય છે એટલે ઘરાનામાં જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને માટી પોતે ઘડા રૂપ દશા ધારણ કરે છે. બોલો કઈક નજરે પાડીએ છે ને કુંભારને અરે નજર તે તારી કેવી વસ્તુ સ્વભાવને જાય એવીને નજર કેવી આયુ પર આ દર્શાવ દેખો ગળામાં અંત વ્યાપક થઈને આદિબદ અંતમાં વ્યાપીને ઈ ગળાની આજમાં માટી મધ્યમાં અંતમાં વ્યાપીને પસરીને ફેલાઈને ગળાને ગ્રહે છે. ઈ ગળાની પ્રાપ અવસ્થા તે વખતમાં માટીની છે. માટી માટી ગળા રૂપે થાય છે. આ સ્વાભાવિક દ્રષ્ટિ અને સંયોગી દ્રષ્ટિ જોનાર એ કુંભાર નહીં હાથ આમ થાય માટી કુંભાર ઘણો થાય એ સંયોગી દ્રષ્ટિ કહો મિથ્યા દ્રષ્ટિ કહો કે પર ઉપર નજર વાળો પર્યાય બુદ્ધિ વાળો કહો સ્વભાવ દ્રષ્ટિ વાળો પોતાના પર્યાયમાં રાગ થાય માટે પરમ થાય છે માનતો પણ રાગ છે પણ સ્વભાવમાં નથી એવી સ્વાભાવિક દ્રષ્ટિવાન એને વિવેક થતા દરેક દ્રવ્યનો સ્વભાવ વર્તમાન પર્યાય પણે થતો એને કારણે થાય છે મારે કારણે જો એથી આ ગાથામાં બીજા કરતા વધારે નાખ્યું પોતાનો આગળ લેશે છઠ્ઠી લીટીમાં સ્વભાવ રૂપ કર્મ લેશે બીજામાં એવું નહોતું આવ્યું કારણ કે જળનું સ્વભાવરૂપી કર્મ તે સમય તેને કારણે થાય છે એ આત્માને કારણે નહીં આ ગાથામાં નવી વાત છે જેટલી ભાઈ સહી ઈંગ ભાવી છે સહી ઈંગ ભાવી સમજાય છે માટી પોતે ઘડાને ગ્રહે છે એટલે વર્તમાન પ્રાપ્ત રૂપ અવસ્થા રૂપે થાય ઘડા રૂપે પ્રણમે છે માટી તે કાળે પ્રથમ પિંડલાની અવસ્થાથી બદલીને તે ઘડા રૂપ અવસ્થા રૂપે પ્રણમીને ઘડો પ્રણમે છે માટી પ્રણમે છે બીજો પ્રણમ આવતો અને ઘડા રૂપે ઉપજે છે ઘડા રૂપે માટી વર્તમાન અવસ્થા રૂપે થાય તેમ જીવના પરિણામને જીવના પરિણામ એટલે આમ આવી બુદ્ધિ થઈ એના જીવના પરિણામ શ્રદ્ધા જ્ઞાન આદિ વિતરાગી જ હોય જેને નિમિત્તથી થતું નથી એમ જોયું એટલે મારામાં નિમિત્તને આશરે થતો વિકાર પણ સ્વભાવમાં નથી એમ સ્વાભાવિક દ્રષ્ટિ થઈ આ એને જીવના પરિણામ તેને શ્રદ્ધા જ્ઞાન વિતરાગી ગણવામાં આવ્યા એ જીવના પરિણામને પોતાના પરિણામને જળ જળ કર્મ કર્મ એ જીવના પરિણામને જાણતું નથી કે આ વખતે જીવે શું કામ કર્યું આ હું એક કર્મ છું અને કર્મ પલટું છું તો એ વખતે જીવ પોતાના સ્વભાવ સન્મુખ રહીને શું કામ કરે છે એવી જળને ખબર નથી હે એની ઈચ્છા શું છે અને હું વલણ કેની કોર છે જાણતો ઓ સમજાય છે જળ એ કર્મ અંદર બીજી ચીજ એના કારણે ઉદયમાં આવતી જળને કારણે એ જીવના પરિણામ જીવ શું કરે છે સ્વભાવ સન્મુખ કામ એને એ જળને ખબર પોતાના પરિણામને એમ જળની અવસ્થા શું થઈ ઘરાને ખબર છે માટીને ખબર છે કે હું ઘડા રૂપે થઈ ખબર ક્યાં છે એને થાય છે વસ્તુમાં પર્યાય અવસ્થા થાય છે પણ એને કઈ ખબર એમ જળ કર્મમાં અંદર પરમાણુ ઝીણા જેમ આ થયા એવી એક સૂક્ષ્મ પરમાણુ પ્રાર્ધ નસીબ રૂપે થવાના પરિણામની લાકા લાયકાત વખતે એક પરમાણુ કર્મ રૂપે થાય પણ એ પરિણામની જળને ખબર નથી લોટ રોટલી રૂપે થયા લોટ રોટલી રૂપે થયું લોટને ખબર છે રોટલી થઈ વિકટ તો એટલો બધો થઈ ગયો વિકટ અથવા એક પાય લોઢાની લ્યો પાય તો એનો એ વર્તમાન એવો સ્વભાવ થયો પાણીમાં બૂટે અને લાકડું બેમણનું હોય તો પાણીમાં તરે તો એ વર્તમાન એ પર્યાયના અવસ્થાનો સ્વભાવ લાકડાને લોઢામાં વર્તમાન વિદ્યમાન પ્રાપ અવસ્થા થઈ એની નથી ખબર લોઢાને નથી ખબર થયા છતાં થયા વિના રહે એમ એક પરમાણુ આત્મા એ જયારે રાગ દ્વેષ કર્યો જ્ઞાનીએ ત્યારે અંદર કર્મની અવસ્થા થવાને લાયક કર્મ થયા અને એ કર્મની ઉદય કાળ આવવાને કાળે એટલે પોતાની પર્યાયના પ્રગટ કાળે એ મારી અવસ્થા શું થઈ એ કર્મને ખબર નથી આ ગાથાઓ તો ભાઈ અલૌકિક ગાથાઓ છે બધી એ પોતાના પરિણામને કોણ લચર અને પોતાના પરિણામના ફળને એ કર્મ ઉદયમાં આવીને ફરી ગયું. એ કર્મ ને ખબર છે, ખબર વિપાક આવીને ફરી ગયો એની ખબર છે. કર્મ નો ઉદય આવ્યો અંદરમાં, અને રાગ નો ઉદય આવ્યો, દ્વેષ નો ઉદય આવ્યો, ફરી ગયો વિપાક એને કારણે જડ ની પર્યાયમાં. એ જડ ને ખબર, એ પોતાના પરિણામના ફળ ને નહીં જાણતું. એવું ઉદગળ દ્રવ્ય જળ કર્મ પોતે પરદેવના પરિણામમાં અંતર વ્યાપક થઈને, હવે જો એ પોતે પરદ્રવ્યના પરિણામમાં, એટલે કોના? જીવ દ્રવ્યના. એ કર્મ નો ઉદય અંદર જળ રૂપે જે હોય એ નથી જાણતું જીવના પરિણામ, ને નથી જાણતું એના પરિણામ, નથી જાણતું એના પાક ખસી ગયો એને. એ પરદ્રવ્યના પરિણામ કે અત્યારે આ જીવ સ્વભાવ સન્મુખ શું કામ કરે છે એની કર્મ ને ખબર, ભલે કર્મ ત્યાં હોય અને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ જ્ઞાતા દ્રષ્ટા છો તો કર્મ ને ખબર નથી કે આ કઈ મારા ઉપરથી લક્ષ છોડ્યું અને એના ઉપર લક્ષ કર્યું એવું એને ખબર. અનાદિનો અજ્ઞાની જીવ કર્મથી મારામાં થાય એવી મિથ્યા દ્રષ્ટિ હતો એને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરી જ્ઞાતા છો, એવા જે પરદ્રવ્યના પરિણામ એટલે કર્મના પરિણામથી આ પરદ્રવ્યના પરિણામ થયા ને, એ કઈ એના પરિણામ કર્મના નથી. અને કર્મ કશું માટે જીવે સ્વ ઉપર લક્ષ કર્યું એમ પણ અનાદિકાળના સમય સમયે કર્મ ઉદય આવીને ખસી જાય છે, છતાં અજ્ઞાની પર ઉપરની રૂચિ છોડીને સ્વરૂચિ કરતો હું જ્ઞાતા છું, શુદ્ધ છું, વિતરાગ સચિદાનંદ આનંદ ઘન શુદ્ધ છો એવી પોતે પલટવાની ક્રિયા કરતો તો કર્મને એ ખબર નથી કે આ નથી પલટવાની ક્રિયા કરતો, અને કર્મ ખસતા એને એ ખબર નથી કે આ પલટવાની ક્રિયા કરે છે. હોવ ને લઈને હોવ એટલે કોઈ કઈ, એ તો એનામાં એટમ બોમ્બ થવાની પર્યાય થઈ, બોમ્બે અમે તોડ્યું એ સાબિત નથી. હા, એ પાછો મોટો ફેર છે. એટમ બોમ્બ પોતાના પરમાણુના પિંડની અવસ્થાના પ્રાપ્ત કાળે બોમ્બ થયો, પણ બોમ્બ પડ્યો ને ફૂટ્યું પરમાં હરામ વાત છે, ખોટી વાત છે. અજ્ઞાની સંયોગને જો નારા છે તે વખતના તે બારના પરમાણુ ને તે સંયોગ ભીદવાના સ્વકાળમાં આ બોમ્બનું નિમિત્ત છે, પણ નિમિત્તે તે ભીદવાનું કામ કર્યું છે એવા ત્રિકાળમાં જૂઠી છે. ભાઈ જગત નજરે દેખાણી આપ કીધું ને, માણસ કાયદે દુઃખ મીટ્યું નજરે દીઠું, સમજાય છે? એ શક્તિનું મા બોમ્બનું પર ફૂટ્યું એમ નથી, એ પરમાણુના રજકણનો સ્વકાળ પિંડ રૂપે પ્રણમીને તે અવસ્થાના પ્રાગ વિકાર નિવૃત્ત થવાનો હતો તે વખતે પિંડ થયો કોઈ નહીં, અને એ પિંડને લઈને પહેલો ત્યાં ભૂકો ઉઠ્યો એ વાત ખોટી છે. અરે ભાઈ, અજ્ઞાની દ્રષ્ટિ એ તો અજ્ઞાની સંયોગને જોયું, પણ તે ટાણે તે પરમાણુના પિંડ સામે હતા એને ભેદાવાનો તૂટવાનો પ્રાગ વિકાર નિવૃત્તનો એનો કહો હતો, તો આને લઈને ન્યા થયું એ વાત અજ્ઞાની સંયોગથી જોઈને વાત કરી છે. સ્વભાવ શું છે તેનો વર્તમાન તેને જોતા આવડ્યું એ તો આની કોઈ પણ બસ આની કોઈ આમાં ગોમ કરીને પરને ફોડે એમ કરીને શક્તિ માને તો હતો એ વાત અહીં સાબિત કરવી છે. ચંદ્રભાઈ, સમજાણું કાંઈ આમાં બહુ ફેરો અગમજમે આ જગત થી આ બધી વાતો ફેરી તો વળી કોણ જાણે આવું સાંભળે નહીં તો મારે કે આ હું મારા કેવી રીતે આ માંડી છા આવું માને નજરે જોઈએ આવું નજરે આવું આ માઉસ ખાઈને ભૂખ મટે દુઃખ મટે એવું નજરે જોઈએ પ્રતર બોકડા કાપે ને પૈસા વાળા થાય ને આ કે પાપથી પૂનથી પૈસો મળે પાપથી ન મળે પણ કાપીને જ પૈસો મળે છે. અરે હાલ રે હાલ ધીરો થઈને ભૂતકાળ હારી વિચાર તો કરે કઈ વર્તમાનમાં અનુકૂળતા ભલે ભાઈ અનુકૂળતા
એટલી અનુકૂળતા કઈ વર્તમાન પાપનું ફળ છે એ કયું પૂર્વના પુણ્યનું આવ્યો સંયોગ પણ વર્તમાન જે અજ્ઞાન ને અભિમાન મિથ્યાત્મા કર્યા એમાં આત્માનું ખૂન કરી નાખ્યો અને સ્વભાવને હળ્યો છે અને એના પરિણામમાં બાય સંયોગો પણ નિમિત્ત રૂપે ન કાઢી આવશે એની એને ખબર નથી. વસ્તુ સ્થિતિને ન જાણે એટલે કઈ વસ્તુમાં દોષ હોય કઈ ગુણ થઈ જાય અને ગુણ એટલે કઈ બીજો એને ગુણને ન જાણે આના ગુણ આવા નથી એટલે કઈ એના ગુણ કઈ દોષ રૂપે થઈ જાય એમ બનતો નથી. અહીં કે છે કે એ જળ પરિણામ ઉદગળ જે છે એ પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતરવ્યાપક થઈને કે જીવે વિકાર કર્યો માટે કર્મ ઉદય આવ્યું માટે વિકાર કરવો પડ્યો કે ના, અને જીવ સ્વભાવ તરફ લક્ષ કર્યું ને વિતરાગી શ્રદ્ધા કરી આત્મા સુધ જ્ઞાતા છું માટે પરદ્રવ્યના આત્માના પરિણામે કર્મને પરદ્રવ થયા. પરદ્રવ્યના પરિણામમાં એટલે આત્માની શ્રદ્ધા જ્ઞાન આદિ વિતરાગી દશામાં એ પૂદગળ અંતરવ્યાપક થઈને કર્મ ખસ્યું અને ફર્યું માટી આત્માને સાચી શ્રદ્ધાનો અવકાશ મળ્યો એમ છે નહી. સમજાય છે કઈ નથી? એ પોતે એટલું પૂદગળ પોતે પૂદગળની પર્યાય નથી જાણતો, પોતાને નથી જાણતો, જીવના પરિણામ નથી જાણતો, એના ખાવાના ફળને એ પરદ્રવ્યના પરિણામ આ વખતે જીવ મારાથી આમાં કાંઈ થતું નથી એમ માનીને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરીને જ્ઞાતા પણ રહે છે એવા પરિણામમાં એ કર્મનો ઉદયને ફળવું અંતરવ્યાપક થઈને એ પરિણામ આત્માની શ્રદ્ધા આદિ હાજી થઈ એના આજમાં કર્મ ખસ્યું માટી આદિ થઈ એમ છે ના. ભાઈ જરીક કર્મ રસ મંદ પડે ને તીવ્ર રસ કર્મ મંદ પડે તો આત્માને આત્મા તરફ વળવાનો અવકાશ આવી લો તો જોઈ એમ અજ્ઞાની માને છે. તો કે છે કે આત્મા એ સ્વભાવ સન્મુખ જ્યાં ફાવ કર્યા અંશ બુદ્ધિ ટાળીને અંશી સ્વભાવ ધરું છું એવી શ્રદ્ધાનો ધર્મ પ્રગટ કર્યો એના પરિણામમાં આજમાં એ કર્મનો ઉદય ને ઉદયનો અભાવ આજમાં નથી કે કર્મનો તીવ્ર રસ મંદ પીડ્યો માટે શ્રદ્ધા કરવાનો અવસર આવ્યો અહીં કર્મનો મંદ તીવ્ર રસ ખસી ગયો માટે સમ્ય જ્ઞાન કરવાનો અવસર આવ્યો એવા ત્રણ કાળમાં હતી. બહુ સમજાય છે કઈ? આ ભાઈ ગાથાઓ બહુ અલૌકિક વાતો છે. અહીં તો રાજકોટમાં બહુ હારી આવી સ્થા કરી. કેમ કિશોરભાઈ તમારી મેળે વાંસદને સમજાવ્યું નથી હો અને પ્રોફેસરના ઇતિહાસમાં પ્રોફેસર પણ અહીં ક્યાં પ્રોફેસર આરામ હાલે છે? કેમ તમે જો કેટલી વાત છે ટૂંકામાં એ સાંકની કારિકા ફારિકા નથી હોય તો સર્વજ્ઞની કારિકા છે એનાનું મેળ વિનાનું છે બધું વચ્ચે બોલ્યાથી એ એક કે વાત સાચી નથી. અહીંયા તો પરદ્રવ્યના પરિણામમાં અંતરવ્યાપક થઈને એટલે કે કર્મની અવસ્થાનો રસ ઘટ્યો મંદ પીડ્યો અથવા અભાવ થયો માટે એનું કઈ કર્મનું જોર આજમાં ઘટે તો આત્માને ધર્મ કરવાનો પ્રસંગ આવે અથવા કર્મમાં કઈ મંદતા થાય તો જીવને શુભ પરિણામ કરવાનો અવસર આવે એવું છે નહી. જોવો પણ છે કે નહીં જુઓ, પોતે પરદ્રવ્યના પરિણામમાં પરદ્રવ્ય એટલે બોલા જળની પર્યાયની અપેક્ષા જીવના પરિણામ પર છે કે નહીં? જીવે પોતા સન્મુખના ભાવ કર્યા અને કોઈએ ન કર્યા ને કદાચ મંદ ભાવ શુભ ન કર્યો તો પણ કઈ કર્મની આજ છે માટે અશુભ થયા કે કર્મની આજ છે માટે અશુભ થયા કે કર્મની આજ છે માટે અશુભ અશુભનો દ્રષ્ટિ ફેરવીને ઓછી દ્રષ્ટિ કરી એવું કર્મ કરતા અને આઈનું કાર્ય એવું છે નહીં. આ બધામાં વર્તમાન નિમિત્તની દ્રષ્ટિ તો છોડ, પણ નિમિત્તને લક્ષી થતો પુણ્યપાપનો અંશ વિકાર પર્યાય બુદ્ધિ છોડ, આ એનો અધિકાર આ છે. સમજાય છે? એ પોતે એટલે જડ કર્મનો ઉદય, પરદ્રવ્યના પરિણામમાં જીવની વર્તમાન હાલતમાં એ કર્મનું આજમાં કંઈક ફેર પડ્યો માટે અહીં થયું, અથવા કર્મનું જોર બહુ આવ્યું માટે અશુભ ભાવને કરવા પડ્યા જીવને, એવું છે નહીં. અહીં તો જો જ્ઞાનીની વાત છે, એટલે બધા અગાથો જ્ઞાનીની છે, કારણ કે તો અંશ બુદ્ધિ ગઈ છે, નિમિત્ત બુદ્ધિ ગઈ, એને અંશ બુદ્ધિ ગઈ છે. વરનો આશ્રયથી મને કાંઈ થાય છે ને, હું આશ્રય કરું તો થાય, તો આશ્રયમાં થતો તો વર્તમાન રાગદ્વેષનો અંશ ભાવ છે, એ અંશ તો વસ્તુ સ્વભાવમાં નથી. એવા વસ્તુ સ્વભાવના દ્રષ્ટિવાળાના પરિણામ એમાં કર્મ આદિ થઈને, ભાઈ ઘણા કાળથી કર્મ સૂર આપતું, હળવે હળવે કર્મ મોઢું પીડ્યું, ભાઈ આવે છે કરું દાખલો, એટલે પાણીમાં પાણીમાં ડૂબકી મારે ને બહુ પાણીમાં નીચું આવે છે ને, એવું આવે દાખલા, એ બધા સમજવાના દાખલા છે કે નહીં? જો ઉભી કા ભાઈ યાદ રાખ્યું, બધી ખબર હોય ને તમારા દાખલા ની ખબર ન હોય, એમ જરી નીચે પાણી હોય ને માથે આવે તો એને નવા મળે, પાણીનો કબલાટ કરતો પાણીમાંથી હેઠે માથે નવા મળે, એમ કઈ કર્મનું જોર બટે તો થાય કે ના? આદિ મજંતમાં વ્યાપીને ભગવાન આત્માના વર્તમાન અંશ બુદ્ધિ છોડી સ્વભાવ બુદ્ધિ કરવાના પરિણામમાં એ કર્મની શરૂઆત, કર્મનું કાંઈ પણ આજપણું છે, મંદપણું ઘટ્યું એટલે અહીં પરિણામ થયા છે, એમ છે તેને ગ્રહતો નથી. એ કર્મના ઉદયનો ભાવ ખસ્યો માટે આત્માને શ્રદ્ધા પરિણામ પ્રાપ્ય રૂપે થયા, એવું એનું કાર્ય છે નહીં. ઓ સમજાણું કઈ નીકળ્યું? હા ભૂત જ વળગ્યું છે ને નદી, બાકી હું ભૂત માન્યું છું, મારા એ ભૂત માન્યું છે એ જ વળગ્યું છે ને, બીજું પર ક્યાં વળગ્યું? એ કર્મના જે અહીં તો એક બીજી ચીજ છે, ઓ ન હોય તો એકલો વિકાર પોતાના સ્વભાવે કેમ થાય? ચંદ્રભાઈ સમજાય છે? વિકાર એક ચંદ્ર સામુ હોય, ચંદ્ર આંખ તો પોતાની ચંદ્ર, પણ આમ આમ આડી આંખ કરે તો બે દેખાય, એક ના બે, પણ આડી આંખ કરે તો પણ કંઈક લક્ષ કરે તો ને, કાંઈ ચીજ ન કોના ઉપર આડી કરે? એમ આત્મદ્રવ્યમાં આડોળાય પુણ્યપાપ દયાદાન કામ ક્રોધના મિથ્યા ભ્રાંતિ, એ આડોળાય ચૈતન્યના અંતર સ્વભાવને આશરે આડોળાય ન થાય, માટે આડોળાય કરવામાં એક બીજી ચીજ નિમિત્ત રૂપે એ ચીજ કરાવતો નથી. ચંદ્ર કઈ કહેતો નથી, તું આંખ નથી, કેટલાક છોકરા આમ જોયું આમ જોયું આમ બે જોયું, આંખ આડી કરીને બે જોયું, ચંદ્ર કે છે કે તું આડોળ કરીને બે જો, પણ એ આડોળાય કરનાર ને એક બીજી ચીજ લક્ષમાં આવે છે. એમ સ્વભાવ ચૈતન શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટાની શ્રદ્ધા જ્ઞાન ની ખબર નથી, એને પુણ્યપાપના પરિણામ કરવામાં બીજા નિમિત્ત ઉપરમાં લક્ષ જાય એટલે આડોળાય થાય. ઓ સમજાય છે? એટલે કે છે કે પણ એ આડોળાય તો જ્ઞાનીને છે નહીં, પરનો આશ્રય, પણ સ્વભાવ સન્મુ ગયો ને આ કર્મનો તીવ્ર રસ હતો, મંદ પડી ગયો આવે છે બહુ પ્રાયોગમાં, લબ્ધિમાં બહુ આવે એવું. હા કર્મની પ્રાયોગ સ્થિતિ ઘટે, નંતો કડાવ કોડી કર્મની સ્થિતિ થાય, ફલાણું થાય, માટી ન્યા સ્થિતિ થઈ, ઘટી માટી આત્મામાં કંઈક લાભ ના પરિણામ થયા, એમ છે નહી? આત્માના સ્વભાવ સન્મુખ જોવાની શ્રદ્ધા જ્ઞાનના ધર્મમાં એ કર્મના ઘટવાનું આજપણું પણ મદદ કરતા, નહીતર તો એ કરતા અને આત્માને સ્વભાવ તરફ વળવું એવી દશા એનું કાર્ય થઈ જાય છે, એમ છે નહીં? તો સમજાણું, આજ મજંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, તે રૂપે પ્રણમતું નથી, એ પરદ્રવ્યની અવસ્થા આત્માના સ્વભાવ સન્મુખ આત્મા જે થયો એ અવસ્થાનું પરિણમન આ કર્મના અભાવથી થયું નથી, એ તો આત્મા એ લક્ષ એનાથી ફેર્યું. ઓહો, ચિદાનંદ શુદ્ધ આત્મ દ્રવ્ય છો. વર્તમાન ક્ષણિક વિકાર પૂરતો દ્રવ્ય નહીં, એ નિમિત્તની દ્રષ્ટિ છૂટતા વર્તમાન વિકારની અંશ દ્રષ્ટિ છૂટતા જે સ્વભાવનું પરિણમન વિતરાગી શ્રદ્ધા જ્ઞાન થયું એ કર્મના ઉદયના અભાવે કરાયું નથી, તે રૂપે પ્રણમતું નથી, તે રૂપે ઉભસતું નથી. કોણ ઓલી પૂતગળ કરી આવે ત્યારે શું છે હવે? પરંતુ રાગ વિકારે નિવૃત્ત, જો આમાં એમાં લીધા એનામાં કર્મમાં, કર્મ પોતે પોતાની અવસ્થા રૂપે પ્રાપ્તનામ પર્યાયની વિદ્યમાન અવસ્થાને પહોંચ્યો, એનમાં પોતે પરિણમ અને એમાં નિર્વર્ત્ય એમાં ઉપજો, એક સમયની અવસ્થા કર્મના થાય. એવું વ્યાપ લક્ષણ વાળું, એવી કર્મની વર્તમાન વ્યાપના વ્યાપવારૂપ દશા વાળું, પોતાના સ્વભાવરૂપ કર્મ જેવો આટલો એક શબ્દ નવો નાખ્યો છે આમાં આચાર્ય. ખાસ ટીકા ફેરવી છે, કેમ કે સ્વતંત્ર બતાવું છે કે દ્રવ પોતાના સ્વભાવથી તે વખતે કર્મની પર્યાય રૂપે પરિણમો અથવા કશું છે, કોઈને કારણે કર્મનો અંદર ઉદય. આ શબ્દ આપ ચાર કાથમાં નહોતો આવ્યો, બીજે સમજાણો અત્યુત્તર માં આવ્યો હતો, સગ પરિણામ ગાયું હતું. હા, પણ અહીંયા તો સહિહિંગ ભાવિહિંગ, પોતાના સ્વભાવરૂપી કાર્ય એ કર્મનો ઉદય, જે જળ જે એની અવસ્થા, એ સ્વભાવ, એની સ્વાભાવિક કાર્ય છે, એનું સ્વાભાવિક કાર્ય. આત્મા હવળો પડવા માંડ્યો માટે એને ખવા માંડ્યું કે હવળો પડે માટે એને ઉદયમાં આવવા માંડ્યું એવું કઈ છે? એના કાળે જે કર્મનો સ્વકાળ પર્યાયનો છે એ વખતે જળની પર્યાય જળમાં પરિણમી જાય છે. આત્માને એને લઈને કઈ ફેરફાર થાય? એને લઈને એમ છે, આત્મા પોતે ભૂલ કરે ને રાગ દ્વેષ જ્ઞાન કરે, સ્વભાવની દ્રષ્ટિ કરે ને શ્રદ્ધા જ્ઞાન ને રાગ રીત ભાવ કરે, પણ કર્મને કારણે કઈ આત્મામાં થાય એમ છે નહીં. વ્યાપ નામ વ્યાપવું થવું, તે પરમાણુની તે વખતની એ અવસ્થા, પરમાણુ વ્યાપક ફેલનારા અને અવસ્થા તેની વ્યાપ, એક સમયની અવસ્થા પરમાણુ દ્રવ્યથી વ્યાપક અને તેની સમયની અવસ્થા તેની વ્યાપ, એ કર્મની અવસ્થા વ્યાપવાળા પોતાના સ્વરૂપ કર્મ, એ કરતા જળનું કાર્ય છે, પણ એનું આત્મામાં કાંઈ અસર આવે એમ છે ફેર પડે હો, માથામાં બોજો હોય ચાર મણનો, એઠે ઉતરે તો માથું હળવું થાય કે નહીં?